ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય કરી રહ્યા છે. ગાથા 15 સુધી સ્વાધ્યાય થયો છે. ગાથા 15 પછી 16મી ગાથાની પહેલા કળશ 15મો આપણે 15મો કળશ લઈએ. એસો જ્ઞાન ઘનો નિત્યાત્મા સિદ્ધિમ અભિપ્સુભિ સાધ્ય સાધક ભાવેન વિધેય કહ સમુપાશ્યતામ. 16મી ગાથાની ઉપર 15મો કળશ. આ 15મો કળશ જે છે તે 16મી ગાથાની સૂચના રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે. 16મી ગાથામાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે આ 15મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો છે. 14મી ગાથા, 15મી ગાથા અને 16મી ગાથા એમાં સંબંધ એવો છે કે 14મી ગાથામાં સમ્યક દર્શનની વાત કરી, 15મી ગાથામાં સમ્યક જ્ઞાનની વાત કરી અને હવે 16મી ગાથામાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની વાત કરવાના છે. એ ત્રણેયની વાત 16મી ગાથામાં આવશે. એની સૂચના રૂપે આ 15મો કળશ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. એનો અર્થ આપણે લઈએ. શ્લોકાર્થ 15મા શ્લોકનો અર્થ, 15મા કળશનો અર્થ શ્લોકાર્થ એમાં કહે છે કે એષ જ્ઞાનઘન આત્મા, આ પૂર્વપતિત જ્ઞાન સ્વરૂપ આત્મા છે. તે પહેલા જે રીતે વાત કરવામાં આવી આત્માની, એ રીતે પહેલા કઈ રીતે વાત કરવામાં આવી કે પાંચ ભાવ રૂપ આત્મા કહેવામાં આવ્યો. 14મી ગાથા અને 15મી ગાથામાં એ પાંચ ભાવ રૂપે આત્માને કહેવામાં આવ્યું. એ પાંચ ભાવ કયા પાંચ ભાવ છે? તો કે અબદ્ધ સ્પૃષ્ટ, એટલે કે કર્મથી આત્મા બંધાયો નથી, જેને કર્મ નથી એવો આત્મા. અસ્પૃષ્ટ એટલે જે કારમણે રજકોણથી સ્પર્શાયેલો પણ નથી, એટલે એવો આત્મા કે જેને કોઈ કર્મ છે જ નહીં, કર્મરહિત આત્મા. એનો અર્થ એવો થયો કોઈ પણ પ્રકારે કર્મ ન હોય એવો આત્મા. બીજી વાત શું કરી? અનન્ય. અન્ય અન્ય શું છે? અન્ય અન્ય ગતિ છે. દેવની ગતિ, મનુષ્યની ગતિ, તિર્યંચની ગતિ, આવી કોઈ પણ ગતિ હોય જ નહીં એવો આત્મા. કોઈ પણ કર્મ નથી, એક પણ કર્મ નહીં. કર્મની આપણે મુખ્ય 8 પ્રકૃતિ જાણીએ છીએ, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ, કુલ 148 અથવા 158 પ્રકૃતિ. એમાંની કોઈ કર્મની પ્રકૃતિ ન હોય, કારણે રજકણોથી એ સ્પર્શાયેલો ન હોય એવો અબદ્ધ અસ્પૃષ્ટ, એ પહેલી વાત કરી. અને બીજી વાત એ કરી કે કોઈ ગતિ જ નથી, કોઈ પણ ગતિ ન હોય તેવું, એટલે અનન્ય. ત્રીજું શું કહ્યું? નિયત. નિયત એટલે જે ગતિની અંદર પર્યાયમાં જ્ઞાનના ઉઘાડ વધતા ઓછા હોય, એટલે કે પર્યાયમાં વધઘટ થતી દેખાય એવી કોઈ વધઘટ છે જ નહીં, એ પૂર્ણપણે જેમ છે તેમ એવો નિયત. ચોથી વાત એ કરી અવિશેષ, અવિશેષ એટલે વિશેષપણું, શેનાથી વિશેષપણું? કે એને ભેદ કરીને જોવામાં આવે તો આત્મા અનંત ગુણોનો પિંડ એમ કહેવામાં આવે છે. એટલે એવું અનંત ગુણ, અને પર્યાયોની વાત લઈએ તો એવું વિશેષપણું, ગુણ અને પર્યાયોનું વિશેષપણું જેને નથી એટલે એકરૂપ આત્મા છે, એ એકરૂપે છે એવો આત્મા, એવો અવિશેષ. અને પાંચમું એમાં કહેવામાં આવ્યું કે અસંયોગી, જેને અસંયુક્ત એટલે કે જેને રાગ દ્વેષના ભાવનો સંયોગ નથી, એની સંયોગની સાથે જોડાયો નથી, એને રાગ દ્વેષ સાથે સંયુક્ત પણ નથી, એટલે કે પાપ અને પુણ્યના ભાવ નથી, વિભાવ ભાવ થતા નથી, પરના લક્ષે જે શુભ અને શુભ ભાવ થાય છે એની સાથે કોઈ સંયુક્ત પણ નથી, એટલે એવા ભાવ રહિત. હવે આવો પાંચ ભાવ વાળો આત્મા નો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે હવે કંઈ બીજું મલિનતારૂપ તો કંઈ રહ્યું નથી, એ માત્ર શુદ્ધ જ આત્મા છે. તો એવા શુદ્ધ આત્માની વાત 14મી ગાથામાં પણ કરી કે એવા ભાવ સહિત જે આત્મા છે એને દર્શાવનારો નય છે, તે શુદ્ધ નય છે એમ 14મી ગાથામાં કહ્યું. એટલે આત્માના એ બધા વિશેષણો દ્વારા એ શુદ્ધ આત્મા છે એમ જણાવ્યું. 15મી ગાથામાં પણ એમ જ કહેવામાં આવ્યું કે એવા પાંચ ભાવ વાળો આત્મા છે, એવા પાંચ ભાવ વાળો આત્મા એને જે અનુભવથી જાણે છે એટલે કે જે એની અનુભૂતિ કરે છે એ અનુભૂતિ એ જ જૈન દર્શન છે, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ જૈન શાસન છે એમ એમાં કહેવામાં આવ્યું. એટલે એવા આત્માની વાત અહીંયા કરતા કહે છે કે આ રીતે જે કહેવાયો છે એવો આત્મા, એટલે આ પૂર્વ કથિત જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે એક જ નિત્ય સેવવા યોગ્ય છે તેનું સેવન કરો. અહીંયા 15મા કળશમાં એમ કહે છે કે આ પૂર્વકથિત જે રીતે કહેવામાં આવ્યો આત્મા એવો, એ આત્મા જ્ઞાન સ્વરૂપ આત્મા છે અને તે સિદ્ધિ અભિક્ષુ ભી એટલે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છુક પુરુષોએ, જેમણે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એવા જીવોએ, એને કેવો જાણવો અને કઈ રીતે એનું સેવન કરવું? તો કહે છે કે એ બે પ્રકારે જાણો. બે પ્રકારે કઈ રીતે? એટલે સાધ્ય અને સાધક ભાવ એવા બે ભેદથી. આત્મા તો એક જ, પણ એને બે ભેદથી જાણવો એટલે એ એની દશાની વાત કરી છે. આત્માની શુદ્ધ દશા એ અપૂર્ણ હોય અને પૂર્ણ હોય. આત્મા જ્યારે પોતે પુરુષાર્થ કરી રહ્યો છે પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાનો, ત્યારે એ આત્માની અપૂર્ણ શુદ્ધ દશા છે. આત્માની એ અપૂર્ણ શુદ્ધ દશા છે. એવી અપૂર્ણ શુદ્ધ દશા છે એને સાધક કહેવાય, અને જ્યારે એ પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે એને સાધ્ય કહેવાય. એટલે જેમણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એમણે આવા સાધ્ય અને સાધક ભાવ એમ બે ભેદ રૂપે આત્માને જાણવો. અને સાધ્ય શું છે? તો પૂર્ણ દશા છે. અને સાધક દશા કઈ છે? તો કે અપૂર્ણ દશા છે. તે સાધક એટલે બીજું કંઈ રાગ કે શુભભાવ એ કંઈ સાધક નથી. સાધક કોણ છે? એ પણ આત્મા જ છે, એ આત્માની જ દશા છે. અને એ કેવી દશા છે? તો કે અધૂરી શુદ્ધ દશા છે, હજી પૂરેપૂરી શુદ્ધ નથી થઈ તેવી એ શુદ્ધ દશા છે, અપૂર્ણ શુદ્ધ દશા છે. એવી અપૂર્ણ શુદ્ધ દશા કઈ રીતે થાય? તો કે પોતાના સ્વરૂપમાં જતા એની અનુભૂતિ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે નિશ્ચય સમ્યક સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય સમ્યક ચારિત્ર એ રૂપે જે દશા થઈ છે તે દશા એ અપૂર્ણ શુદ્ધ દશા છે, એને અહીંયા સાધક કહેવામાં આવે. અને એવી સાધક દશા છે એ કારણ છે અને પૂર્ણ શુદ્ધ દશા છે એ એનું કાર્ય છે. ઉપાદાન કહીએ તો ઉપાદાન શું છે અને નિમિત્ત શું છે એમ જો કહેવા જઈએ તો ઉપાદાન તો આત્મા જ છે, ઉપાદાન તો આત્મા જ છે. અને એ ઉપાદાનની વાત આપણે જ્યારે લઈએ તો ઉપાદાનના પ્રકારમાં પણ એ વાત આવે છે કે પૂર્વની જે પર્યાય છે એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે. સામાન્ય રીતે ઉપાદાન તરીકે આપણે આત્માને લઈએ છીએ, પણ ઉપાદાનના પ્રકાર આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી સમજ્યા છીએ એ પ્રમાણે ક્ષણિક ઉપાદાન જે છે એ કોણ છે તો કે પૂર્વની પર્યાય છે અને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે. જો એ વાતને અહીંયા લઈએ તો અહીંયા સમજાશે કે જે સાધક દશા છે એ કેવી છે. એ પૂર્ણ દશા પહેલાની દશા છે, એટલે સાધક દશા છે એ અપૂર્ણ શુદ્ધ દશા છે, અને પછી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે. પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે એટલે પૂર્ણ શુદ્ધ દશા તો પ્રગટ કરવાની છે, એટલે એ અપેક્ષાથી એ સાધ્ય છે, એ અપેક્ષાએ એ સાધ્ય છે. અને એ સાધ્ય છે તો એને સાધનાર સાધક કોણ? તો કે એને સાધનાર સાધક પણ એ પોતે ભગવાન આત્મા જ છે કે જેણે પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવાની છે. પણ અત્યારે એની સાધક દશામાં એણે શુદ્ધ દશા પૂરેપૂરી પ્રાપ્ત નથી કરી, અપૂર્ણ શુદ્ધ દશા છે એ પર્યાય છે, એ પર્યાય એ સાધક છે, અને પૂર્ણ શુદ્ધ દશા એ પર્યાય છે તે તેનું સાધ્ય છે. એમ બે પ્રકારે અહીંયા સાધક અને સાધ્ય એવા બે ભેદથી બે પ્રકારે આત્માની વાત કરવામાં આવી. પણ એ બંને વખતે આત્મા તો એક જ છે, એ બંને પર્યાય છે, અને એ સાધકની પર્યાય વખતે અને સાધ્ય જે પર્યાય પ્રગટ કરવી છે એ બંને એક જ આત્માની છે. એટલે એવા એક જ આત્માને સેવવો, એવા એક જ આત્માનું ધ્યાન કરવું, એવા એક જ આત્માની અનુભૂતિ કરવી એ જ સેવવા યોગ્ય છે. એક જ નિત્ય સેવવા યોગ્ય છે તેનું સેવન કરવું. અહીંયા ભાવાર્થમાં કહ્યું કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે, પરંતુ એનું પૂર્ણરૂપ એ સાધ્ય ભાવ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ એક જ છે, એમાં કોઈ બેપણું ભેદપણું એમ છે નહીં, પણ એનું જે પૂર્ણ સ્વરૂપ છે એ સાધ્ય ભાવ છે, એ આપણે પૂર્ણ સ્વરૂપ પ્રગટ કરવાનું છે, એ દશા પ્રગટ કરવાની છે, એ દશાની પ્રાપ્તિ કરવાની છે. પૂર્ણ દશા છે એ સાધ્ય છે, અને અપૂર્ણરૂપ એ સાધક ભાવ છે. સાધ્ય ભાવને પૂર્ણરૂપ કયો અને સાધક ભાવને અપૂર્ણરૂપ કયો? સાધક ભાવ છે એ પણ આત્માની અપૂર્ણ શુદ્ધ દશા છે, એ પણ પર્યાય છે, અને એ પર્યાય આગળ વધતા વધતા પૂર્ણ થાય છે. એટલે જે પૂર્ણરૂપ સાધ્ય ભાવ છે એ પૂર્ણરૂપ સાધ્ય ભાવને પ્રગટ કરવાનો છે, એટલા માટે એ સાધ્ય છે. અને જ્યારે વર્તમાનમાં પુરુષાર્થ થયો છે, પોતાના સ્વરૂપની અનુભૂતિ થઈ છે, અને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટ થયા છે, તો એ અપૂર્ણ શુદ્ધ દશા છે એને જ સાધક ભાવ કહેવામાં આવ્યો. એટલે કહેવાનો આશય એ છે કે બીજા કોઈ સાધનો નથી. પૂર્ણ દશા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે કોઈ વ્યવહારના સાધનો, વ્યવહાર નહીંથી કોઈ પણ વાત કહેવામાં આવી હોય એ વાત જ નથી. પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે એની જે શુદ્ધ દશા જે દિવસે દિવસે વધતી જતી વિશુદ્ધ દશા છે તે જ્યારે પૂર્ણતા પ્રગટ કરી લે છે તો એ જ એનું કારણ થાય છે. એટલે કારણ તરીકે જો લઈએ તો એ આત્માની અપૂર્ણ શુદ્ધ દશા, અને પછી કાર્ય તરીકે લઈએ તો એ આત્માની પૂર્ણ શુદ્ધ દશા છે. એટલે પોતે જ કારણ છે અને પોતે જ કાર્ય છે. પોતે જ કારણ છે અને કાર્ય પણ પોતે જ છે, કેમ કે બંને પર્યાયો એની પોતાની જ છે. બંને પર્યાય એની પોતાની જ છે એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એક પોતાના નિજ સ્વરૂપને જ સેવવું, એની જ અનુભૂતિ કરવી એ જ યોગ્ય છે. એટલે એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ભાવભેદ શા માટે દર્શાવ્યા? ભાવભેદ એટલા માટે દર્શાવ્યા કે સાધક કોઈ બીજી વસ્તુ નથી, સાધક અને એ સાધ્ય બંને એક જ વસ્તુ છે. બંને એક જ વસ્તુ છે એટલે જે પ્રાપ્ત કરવાનું છે અને જે પ્રાપ્ત કરવાનો ઉપાય છે એ બંને વસ્તુ એક જ છે, એ આત્માની જ વસ્તુ છે એમ કહી અને શુભ ભાવોથી અહીંયા છોડાવ્યા. હવે શુભ ભાવ દ્વારા એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય એ વાત રહેતી નથી. જે અપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ છે એ પણ ત્રિકાળી જ્ઞાયકના આશ્રય જ પ્રાપ્ત થઈ છે. શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ, એનો આશ્રય કરતા, એના તરફ ઢળતા એ અપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ છે એને સાધક કહ્યું. અને એ જ આત્માનું એ જ રીતે આશ્રય કરી અને પૂર્ણ દશાની પ્રાપ્તિ કરી શકાય. એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ જે પૂર્ણ દશા છે, એ પ્રાપ્તિ વખતે પણ એ જ પોતાના નિજ સ્વરૂપનો જ આશ્રય છે અને એના જ આલંબને એમાં સ્થિરતા કરતા એવી પૂર્ણ દશા પ્રગટ થાય છે. એટલે કારણ પણ એ જ છે અને કાર્ય પણ એ જ છે. એટલે ભગવાન આત્મા જ એનું કારણ છે અને કાર્ય પણ ભગવાન આત્મા જ છે. અપૂર્ણ શુદ્ધ દશા પણ એની છે અને પૂર્ણ શુદ્ધ દશા પણ એની જ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે માત્ર એક આત્માને જ સેવવો, એનો જ આશ્રય કરવો, એની જ અનુભૂતિ કરવી એમ અહીંયા ઉપદેશ પ્રાપ્ત થાય છે. હવે આ 15મા કળશમાં વાત કરવામાં આવી એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને 16મી ગાથામાં જે વાત આવવાની છે એની સૂચના રૂપે કરી. હવે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ સાધક ભાવ છે એમ ગાથામાં કહે છે. જો દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે ત્રણ નિર્મળ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, એ આત્માની જ પર્યાય છે. અને એ સાધક ભાવ છે. જેમ આપણે અપૂર્ણ શુદ્ધ દશાની વાત કરી એ આ જ દશા છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ એ જ સાધક ભાવ છે એ વાત હવે 16મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાન કરે છે. આપણે હવે 16મી ગાથા લઈએ. દર્શન જ્ઞાન ચરિત્રાણી સેવિત વ્યાની સાધુના નિત્યમ તાની પુનર્જાની આત્મનમ ચૈવ નિશ્ચેત. 16મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
દર્શન વળી નિત્ય જ્ઞાનને ચારિત્ર સાધુ સેવવા, કેવળ જાણનિશ્ચય દ્રષ્ટિમાં.
16મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે સાધુના એટલે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચરિત્રાણી, દર્શન જ્ઞાન અને ચારિત્ર નિત્યમ સદા હંમેશા સેવી તવ્યાની સેવવા યોગ્ય છે. સાધુ પુરુષે દર્શન જ્ઞાન અને ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. પુનઃ વળી તાની ત્રીણી અપી તે ત્રણેને નિશ્ચયત નિશ્ચય નહીંથી આત્માનમ ચ એવ એક આત્મા જ જાનીહી જાણો. વળી એ ત્રણેને એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેને નિશ્ચય નહીંથી એક આત્મા જ જાણો. દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે નિશ્ચયથી શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે. આત્માના આશ્રયે પ્રગટ થતી એ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણે શુદ્ધ નિર્મળ પર્યાય છે. જ્યારે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ જોડીને એ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે એને સમ્યક દર્શન સંકિત થાય છે, એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. અને એ ઉપયોગ જ્યારે એમાં એ જ ભાવે સ્થિરતા કરે છે તો એ ચારિત્ર કહેવાય છે. એટલે એવા નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાન રૂપે પોતે સ્થિરતા કરે છે ત્યારે નિશ્ચય ચારિત્ર પ્રગટ થાય છે. એવા નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય ચારિત્રરૂપ મોક્ષ માર્ગ છે એ જ સાધુ પુરુષે, એટલે જે મોક્ષ માર્ગની સાધના કરી રહ્યો છે એવો, જે મોક્ષ માર્ગને સેવી રહ્યો છે એવો સાધુ, એને સદા એ સેવવા યોગ્ય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર, નિશ્ચય સ્વરૂપ એ સેવવા યોગ્ય છે. એટલે સેવવા યોગ્ય છે એટલે એ પર્યાયને સેવવા યોગ્ય એમ નહીં, પણ એ પર્યાય પ્રગટ કરવી એનું નામ એ સેવવા યોગ્ય છે. સાધુ પુરુષ એટલે જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે તેવો, જેણે ચારિત્ર પ્રગટ કર્યું છે, બાહ્યમાં એને ચારિત્ર હોય અને બાહ્યમાં ચારિત્ર જો મુનિ છે તો એને છઠ્ઠા ગુણસ્થાન જેવું ચારિત્ર હોય, 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય. એટલે મુનિની જો વાત લઈએ તો એને છઠ્ઠા ગુણસ્થાન જેવું જે ચારિત્ર હોય, 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર લિંગ હોય અને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આત્મામાં સ્થિરતા કરે છે ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે ત્યાં સ્થિરતા થાય છે. એનો ઉપયોગ એ સ્થિરતાવાળો થાય છે અને જે ચારિત્ર પ્રગટ થાય છે એ ચારિત્ર, એ નિશ્ચય ચારિત્ર આ એણે સેવવા યોગ્ય છે એમ કહેવામાં આવ્યું. સાધુ પુરુષે આવા નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને સેવવું એમ કહેવામાં આવ્યું. અને પછી આગળ બીજી વાત લીધી કે એ ત્રણેય નિશ્ચયથી એક આત્મા જ છે એમ જાણો, કેમ કે એ આત્માની જ પર્યાય છે. નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ આત્માની જ પર્યાય છે, એમાં આત્મા જ અનુભવમાં આવે છે એટલે એ એક આત્મા જ છે એમ જાણો. એટલે એ ભેદરૂપ કહેવામાં આવ્યું છતાં પણ નિશ્ચયથી તો એ એક આત્મા જ છે. હવે એની સ્પષ્ટતા આગળ અહીંયા ટીકામાં કરે છે. ટીકામાં કહે છે કે આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય, આપણે અગાઉ 15મા કળશમાં એ વાત સમજ્યા કે એની અપૂર્ણ શુદ્ધ દશા છે એ સાધક છે એટલે એ જ એનું સાધન હોય, અને સાધ્ય એ પૂર્ણ દશા છે. એટલે આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય, પૂર્ણ દશા રૂપે એ પરિણમી જાય છે એ સાધ્ય થાય છે અને પુરુષાર્થ દ્વારા એ દશાનો પુરુષાર્થ કરે છે અને એમાં આજે અપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થઈ છે એ એનું સાધન છે. એટલે એવા ભાવ એ આત્માના જ છે, એમાં બીજું કંઈ અન્ય વસ્તુ છે જ નહીં, એમાં કોઈ શુભ ભાવ અશુભ ભાવ એવી કોઈ વાત છે જ નહીં. આત્માના જે શુદ્ધ ભાવ છે, આત્માના શુદ્ધ ભાવ છે એ જ એનું સાધન છે અને એ શુદ્ધ ભાવ રૂપે જ્યારે એ પરિણમે છે તો એ પોતે સાધક છે અને જ્યારે એ શુદ્ધ ભાવમાં એ કાયમ માટે ઠરીને રહી જાય છે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લે છે તો એ સાધ્ય છે. એટલે એમ અહીંયા કહ્યું કે આ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય છે, એ આત્મા પોતે જે સાધ્ય અને સાધન થાય છે એ સાધક ત્યારે કહેવાય છે કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણતાએ કરી નથી અને પુરુષાર્થ પૂર્ણતાનો કરી રહ્યો છે ત્યારે એ પોતે સાધક કહેવાય. અને એનું સાધન એ જ છે કે પોતે પોતાના સ્વરૂપમાં અનુભવ કરે છે, એમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, એ એનું સાધન છે. બીજા કોઈ બાહ્ય વ્રત તપ આદિ જેના વિકલ્પો એ કોઈ સાધન છે જ નહીં. એટલે જે છે તે આત્માનું આત્મામાં જ થાય છે અને એમ જ આત્મા પોતે પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ વાત અહીંયા જણાવી છે. એ કારણ પણ એ આત્મા છે અને કાર્ય પણ એ આત્મામાં જ થાય છે. એ પૂર્ણ દશા થવી, એવું જે કાર્ય થયું એ કાર્ય થાય છે તો આત્મામાં જ, પૂર્ણ દશા એ આત્માની જ થાય છે. પોતાની પૂર્ણ દશા જે થવી, એવું જે કાર્ય થવું એ પોતાનામાં જ્યારે થાય ત્યારે એમાં બીજું બહારનું કોઈ સાધન હોય જ નહીં અને એનો સાધક એ પોતે જ હોય, બીજો કોઈ અન્ય હોઈ શકે જ નહીં. એટલે એ પોતે આત્મા જ છે, એ સાધક દશામાં પણ એ પોતે જ છે અને સાધ્ય છે એ દશામાં, પૂર્ણ દશામાં પણ એ પોતે જ છે. એટલે એ રીતે એ ભાવની રીતે વાત અહીંયા કરી કે આ આત્મા જે ભાવથી સાધ્ય અને જે ભાવથી સાધન થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે. એ જ રીતે આત્માને સેવવા જેવો છે. એ ભાવ કેવો છે? શુદ્ધ ભાવ છે. એ શુદ્ધ નયનો વિષય એવો શુદ્ધ ભાવ છે. એટલે ત્રિકાળી આત્માનું સ્વરૂપ છે એ સેવવા યોગ્ય છે એમ અહીંયા કહેવામાં આવ્યું. એટલે એ નિત્ય સેવવા યોગ્ય છે એમ પોતે ઈરાદો રાખીને, એટલે પોતે એ રીતે પરિણમીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. હવે એ બીજાઓને પ્રતિપાદન કરે છે એટલે બીજાઓને સમજાવે છે, બીજાઓને એ કહે છે, બીજાઓને ઉપદેશ આપે છે, ત્યારે એને વ્યવહાર કહેવાયો. બીજાઓને જ્યારે કહે છે ત્યારે એ વ્યવહાર કહેવાયો. પણ પોતે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે પરિણમે છે તો એ નિશ્ચય છે. પોતે પોતાના ત્રિકાળી જ્ઞાયક ભાવ તરફ લક્ષ્ય કરીને, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરીને ત્યાં જ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં, તો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે એ નિશ્ચય છે. એ નિશ્ચય ચારિત્ર છે. એ ત્રણે ત્રણ નિશ્ચય છે. એ નિશ્ચય રત્નત્રય છે. પણ એવું કરવાનો એ બીજાને ઉપદેશ આપે, સલાહ આપે, બીજાને એમ કરવા માટે પ્રેરણા આપે, તો એ પ્રેરણા આપવી, એ બીજાઓને જણાવવું, બીજાઓને કહેવું, એનું પ્રતિપાદન કરવું કે આવો જ મોક્ષ માર્ગ છે, નિશ્ચયથી તેવી સ્વરૂપની અનુભૂતિ થાય છે અને જે પર્યાયો પ્રગટ થાય છે એ જ મોક્ષ માર્ગ છે, એ જ જીવ શાસન છે, એમ કહેવું, જણાવવું બીજાઓને, એ વ્યવહાર થયો. જે મોક્ષ માર્ગમાં છે એમણે આવા દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવવા યોગ્ય છે એમ કહેવું, એનું પ્રતિપાદન કરવું, એ વ્યવહાર થયો. એટલે બીજાઓને જ્યારે કહે છે ત્યારે એ વ્યવહાર છે. પણ એ કહેનારો પોતે એ પ્રમાણે આત્માના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને શુદ્ધ સ્વરૂપને એ જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરે છે નિર્વિકલ્પ ધ્યાનમાં. એ સમ્યક દર્શન છે, એનો અનુભવ કરે છે, એની પ્રતીતિ કરે છે અને એમાં સ્થિરતા કરે છે. એટલે એમ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ નિશ્ચયથી એવું જ સ્વરૂપ છે. એટલે એ પોતે કરે છે અને એની જે પ્રાપ્તિ છે, જે કાર્ય એમાં જે થયું એ શુદ્ધ નિર્મળ પર્યાય છે અને એ જ પ્રમાણે પરિણમતા આગળ વધતા એ પૂર્ણ દશાને પ્રગટ કરે છે, તો એનું સાધ્ય છે. પણ એવું જે કરે છે એટલે એ પોતે ઈરાદો રાખીને એવું કરે છે, તે એવો ઈરાદો રાખીને એમ અહીંયા શબ્દ મૂક્યો છે ને, એટલે એનો અર્થ એ છે કે એવું કરનારો છે તે બીજાઓને એવું કરવા માટે, એટલે નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર સેવવા યોગ્ય છે એમ જયારે કહે છે કે કરવા જેવું છે, એવું એ ઉપદેશ રૂપે કહે છે અથવા તો એમ જણાવે છે, એમ લખે છે, તો એ બધું વ્યવહાર છે. એટલે જે ઉપદેશ આપવામાં આવ્યો, જે પ્રરૂપણા કરવામાં આવી, જે માર્ગ દર્શાવવામાં આવ્યો, એ બધું વ્યવહાર છે. દ્રવ્યશ્રુત આખું વ્યવહાર છે. દ્રવ્યશ્રુતમાં આમ જ બધું કહેવામાં આવ્યું કે પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરી અને એમાં સ્થિરતા કરવી, એનું નામ ચારિત્ર. એમ જ્યારે દ્રવ્યશ્રુતમાં વાંચવામાં આવ્યું કે સાંભળવામાં આવ્યું, તો એ બધો વ્યવહાર છે. પણ જ્યારે એવું કરવામાં આવે એટલે પોતે પોતાના અંતરમાં નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એવી શુદ્ધ નિર્મળ પર્યાયને પ્રગટ કરે છે, તો એ માર્ગ છે, એ મોક્ષનો માર્ગ છે. એટલે આખો માર્ગ અનુભવનો છે, એ અનુભવમાં જે કરે છે એ માર્ગ છે. પણ બહારમાં જે પ્રતિપાદન કરવું, બહારમાં એની અનુબોધના કરવી, બહારમાં એ કહેવું, બહારમાં એ જણાવવું, એ બધું વ્યવહાર છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે નિત્ય સેવા યોગ છે. એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન, જ્ઞાન, ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. પણ પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી, આત્માના જ પર્યાયો છે. આ વ્યવહારથી તો પ્રતિપાદન થયું, પણ પરમાર્થથી વિચાર કરીએ તો શું છે, એ આત્માની જ પર્યાયો છે, નિર્મળ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, આત્માની જ દશા છે, એ આત્માની જ દશા છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર નિશ્ચયથી એ આત્માની જ દશા છે, બીજું કંઈ નથી. એટલે એ આત્મા જ છે, ત્રણેય એક આત્મા જ છે. પણ કોને એ આત્મા છે કે જે એવી પર્યાયો પ્રગટ કરે છે તેને. એવી પર્યાયો પ્રગટ કઈ રીતે થાય, એવી દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધ નિર્મળ પર્યાય કેવી રીતે પ્રગટ થાય, તો કે પોતાના સ્વરૂપનું મહાત્મ લાવીને, નિજ સ્વરૂપનું મહાત્મ આવે અને એના તરફ એ પોતે લક્ષ કરે છે અને બહારમાંથી બધેથી એ લક્ષને ખસેડી લે છે અને માત્ર એક ધ્રુવ જે બદલાતું નથી એવું પોતાનું સ્વરૂપ, જે કાયમ હંમેશા રહેવાવાળું છે, તે જે માત્ર જ્ઞાયક ભાવ છે, પરમ પારિણામિક ભાવ છે, એના તરફ એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળે છે અને પછી નિર્વિકલ્પ ધ્યાનની દશામાં એનો અનુભવ એને થાય છે, ત્યારે એ પોતે એને જ અનુભવે છે. એટલે કે પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માને જ અનુભવે છે, એ એક રૂપ થઈને અનુભવે છે. એટલે કે અનુભવનારો પોતે છે અને અનુભવે છે એ પણ પોતાને જ જ્ઞાન સ્વરૂપે અનુભવે છે, એમાં કોઈ બેપણું રહેતું નથી, દ્વૈત રહેતો નથી, એવી જે દશા થાય છે, તો એ વખતની એ દશાને આપણે સંકિત કહીએ છીએ, સમ્યક દર્શન કહીએ છીએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય કહીએ છીએ. અને એમ કરતા, એમ એ વારંવાર એ રીતે પુરુષાર્થ કરતા કરતા એમાં જ પછી સ્થિરતા કરી લે છે, તો એ ચારિત્ર કહેવાય છે, એ નિશ્ચયથી ચારિત્ર કહેવાય છે. એમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર નિશ્ચયથી એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, એ આત્માની એ દશા છે. એટલે એ આત્મા જ છે, એ ત્રણેય વસ્તુ આત્માની જ છે, એ ત્રણેયમાં એક આત્મા જ છે, બીજું કંઈ નથી. એટલે પરમાર્થથી જોવામાં આવે તો એ ત્રણેય એક આત્મા જ છે, કારણ કે તેઓ અન્ય વસ્તુ નથી, આત્માના જ પર્યાયો છે. જેમ કોઈ દેવદત્ત નામના પુરુષના જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, કોઈ દેવદત્ત નામનો માણસ છે એને લીધો છે, અહીંયા એની વાત કરતા કહે છે કે દેવદત્ત નામના પુરુષના જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ દેવદત્તના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી તેઓ, એટલે એના જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ એ દેવદત્ત જ છે, અન્ય વસ્તુ નથી, એ દેવદત્ત જ છે, તેમ આ ઉદાહરણ કરીને વાત કરે છે. તેમ આત્મામાં પણ આત્માના જ્ઞાન, શ્રદ્ધાન અને આચરણ, આત્માનું જ જ્ઞાન, આત્માની જ શ્રદ્ધા, આત્માનું દર્શન અને આચરણ એટલે આત્મામાં જ સ્થિરતા, એ આત્માના સ્વભાવને ઉલ્લંઘતા નહીં હોવાથી, આત્માનો જે સ્વભાવ છે એનાથી એ વિરુદ્ધ નથી, એ જ પ્રમાણે છે, આત્માના સ્વભાવથી વિપરીત નથી, એ આત્માના સ્વભાવ પ્રમાણે જ હોવાથી તેઓ આત્માના જ છે, અન્ય વસ્તુ નથી. માટે એમ સ્વયં એવું સિદ્ધ થાય છે કે એક આત્મા જ સેવન કરવા યોગ્ય છે. ત્રણ ભેદથી પહેલા વાત જે કરવામાં આવી કે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષ માર્ગ છે, એ સેવવા યોગ્ય છે, પણ એ પર્યાયો ઉત્પન્ન થવાનું મૂળ કારણ પોતે પોતાના સ્વરૂપમાં અનુભૂતિ કરે છે, સ્થિરતા કરે છે તો છે, એટલે એ મૂળ આત્મા જ છે એમ કહી અને એ આત્માને જ સેવવો એમ અહીંયા દર્શાવ્યું. એ ત્રણેય પર્યાયો આત્માની જ છે અને આત્માના આશ્રયે જ પ્રગટ થાય છે, એ પરના આશ્રયે એવી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. હજી કેટલાકના મનમાં તો એમ જ છે કે નિજ આત્મા પોતાના સ્વરૂપનું ધ્યાન, એમને તો એમ જ છે કે ધ્યાન તો ભગવાનનું થાય, એટલે એમને એમ મનમાં હોય છે કે તીર્થંકર ભગવાનનું ને સિદ્ધ ભગવાનનું ધ્યાન થાય. એમને એ પણ ખ્યાલ નથી, એમને એ પણ ખ્યાલ નથી કે પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું છે તો પોતાના સ્વરૂપમાં જઈને એ પ્રગટ થશે, એ પરના સ્વરૂપમાં જવાતું નથી ને પરના સ્વરૂપમાંથી એ કંઈ પ્રાપ્ત થતું નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એમના પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, એમના સ્વરૂપમાં આપણે જઈ શકતા નથી. લોકો બોલતા હોય છે ને કે ભાઈ ફલાણા ભાઈ તો એવા, બસ કે એમની તો શું વાત કરવી, ભક્તિમાં એવા ભગવાન સાથે લીન થઈ ગયા. અરે ભગવાન સાથે એટલે તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાન કે સિદ્ધ ભગવાનની વાત કરે, એટલે મંદિરમાં જે પ્રતિમા હોય, બસ કે ભગવાનમાં એવા લીન થઈ ગયા કે વાત ન પૂછો એમ કે ભગવાનમાં ક્યાંથી લીન થવાય, સમજો જ નથી. પોતે ધર્મનો અભ્યાસ કર્યો નથી, કોઈ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કર્યો નથી, એટલે ગાંડી ગાંડી આવી વાત કરે. પરના આત્મામાં લીન ક્યાંથી થવાય, બીજાના આત્મામાં લીનતા કરી શકાતી જ નથી. ગમે તેવા ભક્તિભાવ છે એ બધા શુભ ભાવ જ છે. ભાવિક સ્વામી ભગવાનના આત્મામાં આપણે કેવી રીતે લીન થઈએ, ભાવિક સ્વામી ભગવાનના આત્મા સાથે આપણે તલ્લીન કેવી રીતે થઈએ, અશક્ય વસ્તુ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં લીન થાય તો પછી વિચાર કરો કે એક દ્રવ્યની અંદર કેટલા દ્રવ્યો બીજા એમાં લીન થાય, તલ્લીન થઈ શકે, તો પછી એ દ્રવ્યનું શું થાય, એ તાદાત્મ્યપણું એમ થઈ શકે જ નહીં. એક દ્રવ્ય એ પોતે પોતાના જ દ્રવ્યમાં વ્યાપે છે, પોતે પોતાના જ દ્રવ્યમાં વ્યાપે છે, એ વાત તો અગાઉ ગાથામાં પણ આવી ગઈ છે. પોતે પોતાના જ ગુણધર્મોને ચૂંબે છે, એ બીજાના આત્મામાં જઈ શકે એમ શક્ય જ નથી. એટલે હજી ઘણાને તો એમ પણ છે નહીં કે એવું પોતાના સ્વરૂપનું, નિજ સ્વરૂપનું મહાત્મ્ય લાવી અને એ સ્વરૂપને જ ભજવું, એ સ્વરૂપ ની જ પ્રાપ્તિ કરવી, એને જ અનુભવવું, એ તો વાત જ હજી ઘણાને બેસતી નથી. એવા કેટલાય છે કે ના તીર્થંકર ભગવાનની વાત ને સિદ્ધ ભગવાનની વાત ને એની પૂજાની વાત કરો તો બરાબર છે, તો એ કંઈક આપણને આપી દે ને એમ મોક્ષ થઈ જાય. ભલા ભગવાન, મોક્ષ એટલે મુક્ત સ્વરૂપ, અને મુક્ત સ્વરૂપ તારું તારે પ્રગટ કરવાનું છે. તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને જે કરી લીધું છે એ તો હવે સિદ્ધ થવાના જ છે, અને જે સિદ્ધ થઈ ગયા એમને તો પૂર્ણપણે મોક્ષ માર્ગમાં એ જ રીતે એ પ્રગટ કર્યું છે, એ પણ એ જ રીતે મોક્ષ માર્ગમાં હતા અને એમ જ એમણે એ શુદ્ધ નિર્મળ પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરી લીધું છે, મુક્ત સ્વરૂપને પ્રગટ કર્યું જ છે. હવે એમને ક્યાં કંઈ કરવા પણ છે, અને એમના એ શુદ્ધ સ્વરૂપની અંદર તું ક્યાંથી જવાનો છે. એમણે તો તને માર્ગ દર્શાવ્યો કે અમે આ રીતે માર્ગ છે અને અમે આ રીતે શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. એક આત્માના આશ્રય દ્વારા જ, પોતાના જ આશ્રય દ્વારા એ વસ્તુ થઈ શકે. પહેલો તેને વિશ્વાસ એ લાવવો પડે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે. એ વાત એને બેસે ત્યારે આગળ વાત ચાલે. પોતાના સ્વરૂપ તરફની દ્રષ્ટિ કેમ નથી થતી? કેમ કે એ પર્યાય દ્રષ્ટિથી જુએ છે ને, એટલે પોતાનું સ્વરૂપ જે છે એનું મહાત્મ્ય એને આવતું જ નથી. પોતાને એ રમેશ તરીકે જ્યાં સુધી જુએ, પોતાને એ માણસ તરીકે જુએ, ત્યાં સુધી એને એના ભગવાન સ્વરૂપ આત્માનું મહાત્મ્ય આવશે નહીં. સિદ્ધ સમાન આત્માનું મહાત્મ્ય ત્યારે જ આવે કે પર્યાયોને જોવાનું બંધ કરે. અને પર્યાયો અને બીજી બધી વસ્તુઓ ઘણી છે કે જેને જોવાનું બંધ કરે તો જ એને શુદ્ધ સ્વરૂપ નો ખ્યાલ આવે. એ દર્શાવવા માટે આ 14મી 15મી 16મી ગાથામાં આ વાત કરવામાં આવી કે એ કઈ રીતે તારે એવા આત્માને જોવો. તો એટલે પેલા પાંચ ભાવની વાત કરી કે એવા પાંચ ભાવ રૂપે તું આત્માને જો. તારું પણ એવું પાંચ ભાવ રૂપે જ સ્વરૂપ છે. એટલે પછી કોઈ રમેશ રહેતો નથી, કોઈ મનુષ્યની પર્યાય રહેતી નથી, કોઈ બીજા અન્ય ભાવ રહેતા નથી, કોઈ વાત બીજી રહેતી નથી. શુદ્ધ આત્મા સિદ્ધ સમાન જ રહ્યો અને એવા આત્મા ના આશ્રય એમાં જ પોતે સ્થિરતા કરવાની છે. બહારમાં કંઈ રહ્યું નથી, બહારમાંથી કંઈ પ્રાપ્ત થતું નથી. પોતે જ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, એટલે એ જ સેવવા યોગ્ય છે. બહુ સરળતાથી સીધી રીતે સમજીએ તો પણ સમજાય એવું છે. આ ગાથામાં જે ભાવ ભર્યા છે એને આપણને ઘણા ભારે શબ્દ ના આવડતા હોય તો કંઈ જરૂર નથી પ્રભુ. એટલી વાતને તો આપણે પકડી શકીએ કે નહીં કે કહેવું શું છે. પોતાનો આત્મા છે તે મુક્ત છે. એ મુક્ત એટલે એ વર્તમાનમાં ભલે એને કર્મનો બંધ પડ્યો છે, પણ છતાં એ કર્મનો બંધ કંઈ એવો નથી કે જેનાથી મુક્ત ન થઈ શકે. મુક્ત જ છે. અને એટલા માટે તો અગાઉ એ ગાથામાં એક વાત એ પણ લેવામાં આવી 14મી ગાથામાં કે શિષ્યે એવો પ્રશ્ન કર્યો કે ભાઈ અમને તો અમારું સ્વરૂપ એવું તમે જેવું કહો છો પાંચ ભાવ રૂપે એવું શુદ્ધ અમને દેખાતું નથી, તમે કેવી રીતે એને અનુભવીશું? એ શક્ય છે? તેના જવાબરૂપે એમ કહ્યું કે હા, જે તને દેખાઈ રહ્યું છે એ તો બધું પર્યાયમાં છે, એ તો ક્ષણિક છે. મૂળ સ્વરૂપ તો તારું શુદ્ધ જ છે, એટલે એવું શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવી શકે એવું છે એવો વિશ્વાસ અપાયો. કેમ કે આ જે બીજું બધું તને જે દેખાય છે એ તો બધું પર્યાયમાં છે, એ તો દશા છે તારી. મનુષ્યની પર્યાય એ કંઈ કાયમ માટેની કંઈ આત્માની દશા નથી, એ તો ક્ષણિક વસ્તુ છે. અને કોઈ પણ ભાવ છે એ પણ ક્ષણિક છે, એટલે એ બધું કંઈ આત્મામાં ઘૂસ્યું નથી, એ આત્માનું છે જ નહીં. એટલી વાત સમજાય એટલે પછી થાય કે ના, તો એવા શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે એવો ત્યાં વિશ્વાસ લાવ્યો. અને પછી આગળ અહીંયા 15મી અને 16મી ગાથામાં પછી આ રીતે વાત કરી કે એ તમે કરો ત્યારે શું થાય છે, આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર શું છે, એ કંઈ જુદા નથી, એવા ત્રણ ભેદ પણ કરવાની જરૂર નથી. તમે પોતાના સ્વરૂપમાં એનું લક્ષ કરો અને એમાં લીન થાઓ, એટલે બહાર બીજે બધેથી તમારા લક્ષને ખેંચી લો પાછું. તમારું લક્ષ બહારમાં બધે જે રહ્યું છે એ લક્ષને તમે અંતર તરફ વાળો. એ લક્ષ કહો કે ઉપયોગ કહો, આપણે શાસ્ત્રની ભાષામાં એને જ્ઞાન અને દર્શનના ઉપયોગ કહીએ છીએ. એવું કરો એટલે બાકી બધું કામ થઈ જ ગયું છે. પછી ત્યાં ને ત્યાં જ રહો, તમને આનંદનો અનુભવ થશે. અને એ આનંદનો અનુભવ થાય છે એ દશા અદ્ભુત દશા છે. એક વખત એવો અનુભવ કર્યા પછીથી વારંવાર એનો જ પ્રયત્ન કરવો, અને એવો પ્રયત્ન કરો એટલે બધું જ એ નિશ્ચયથી ચારિત્ર પણ પ્રગટ થઈ જાય છે. કેમ કે ત્યાં જ રહેવાનું થાય છે તો પછી બહારમાં કંઈ કરવા પણ જ રહેતું નથી. પછી બધા પરિગ્રહો જે છે એ પણ છૂટી જાય છે. અને પછી વ્રત અને તપ એ સહજ થઈ જાય છે. એ પછી વ્રત અને તપ જે છે એ બાહ્ય દશા જે છે એ તો સહજ થઈ જાય. કેમ કે એને આત્મા સિવાય બીજે ક્યાંય કંઈ કરવું જ નથી, ત્યાં જ રહેવું છે. એટલે ક્યાં ખાવું પીવું કે બીજું કંઈ પણ કરવું એ બધી પ્રવૃત્તિઓ એની પોતાની રહેતી નથી, એ તરફ લક્ષ પણ નથી, એ તરફના પ્રયત્નો પણ થતા નથી. એમ ચારિત્ર પ્રગટ થાય છે. સમ્યક દર્શન થાય પછી સહજ રીતે જ એવો પુરુષાર્થ ઉપડે છે. કંઈ ગમતું નથી, બધું છોડવાનું મન એ રીતે થાય છે. બાકી સમ્યક દર્શન થયું નથી ને આમ નામ છોડીને નીકળશો તો પછી વિકલ્પો તો એવા જ આવવાના છે. જ્યાંથી નીકળ્યા છે તેના જ વિકલ્પો આવશે કે અમે આટલું હતું આટલું છોડીને અમે નીકળ્યા, અમે આટલું બધું અમે છોડીને નીકળ્યા છીએ, એવો જ વિકલ્પ આવશે. બીજો શું વિકલ્પ રહેવાનો છે? અને ટકવા માટે કોઈ સ્થાન તો જોઈશે ને. ક્યાં ટકીને રહેશો? આત્માનો અનુભવ નથી તો શું કરશો? બહુ તો શુભ ભાવ થશે, એથી વિશેષ તો કંઈ થવાનું નથી. એટલે સમ્યક દર્શન છે એને ધર્મની શરૂઆત કહી છે, ધર્મનું પહેલું પગથિયું કહ્યું છે. સમ્યક દર્શન પછી જ ચારિત્ર હોય, એ વિના કોઈ ચારિત્ર પણ નથી. અને એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્ર એ ખરેખર તો અંતરંગ દશા છે, એ નિશ્ચયથી છે, એને અંતરંગ કહેવામાં આવ્યું. એટલે પછી બહારમાં એ પ્રમાણે હોય તો એ અંતરંગ વસ્તુ જે છે એ આત્માની જ વસ્તુ છે, આત્માની પોતાની જ વસ્તુ છે, એ આત્મા જ છે, આત્માની એ દશા છે. એટલે કરવાનું શું છે? એકમાત્ર આત્માના આશ્રયે આત્માનું જ સેવન કરવું. બહુ સરસ રીતે, સીધી સહેલી રીતે સમજાવ્યું છે. એટલે ક્યાંય આ બધા મોટા શબ્દોને લીધે થઈ અને ક્યાંય કોઈ જગ્યાએ એમ નથી થતું કે હવે શું સમજાયું નહીં કંઈ, આમ એવી વાત જ નથી. બહુ સહેલું કરી દીધું. એ આત્મા જ છે, આત્માનું જ સેવન કરવા યોગ્ય છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેય આત્માના જ પર્યાયો છે, કોઈ જુદી વસ્તુ નથી. પર્યાય એટલે દશા છે, આત્માની જે દશા છે એ કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે, અને વ્યવહારથી અન્યને પણ એ જ ઉપદેશ કરવો. જ્યારે ઉપદેશ કરીને બીજાને એમ કહેવામાં આવે ત્યારે વ્યવહાર થાય. અનુભવ જ્યારે છે તો નિશ્ચય છે, અનુભવ વિના નિશ્ચય કેવો? પોતાને જે કરવાનું છે એ પહેલા એણે સાંભળ્યું, ઉપદેશ દ્વારા ગ્રહણ કર્યું, એનો નિર્ણય કર્યો, એ વાંચ્યું, વિચાર્યું, મનન મંથન ચિંતન કર્યા, અને પછી જેમ કહેવામાં આવ્યું હતું એ રીતે પોતે પોતાની ઉપર જ પ્રયોગ કરવાનો છે એવો પ્રયોગ કર્યો. પોતે બધા વિકલ્પોને છોડીને બહારમાંથી દ્રષ્ટિ છે તે એને ખસેડીને આત્મા તરફ લઈ ગયો, અને નિર્વિકલ્પતામાં, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં, ધ્યાન એટલે એકાગ્રતા કરી, એકને અગ્ર કર્યું, એકને મુખ્ય કર્યું, એનું નામ એકાગ્રતા. ક્યાં એકાગ્રતા કરી? પોતાના સ્વરૂપમાં. અને સ્વરૂપમાં કઈ જગ્યાએ? જે બદલાતું નથી એવું ધ્રુવ. પર્યાયની વાત નથી લીધી, એમાં ધ્રુવ તરફ એકાગ્રતા કરતા એને જે પરિણામ થયા, એ પરિણામ કહો કે પર્યાય કહો કે દશા કહો, એ શુદ્ધ પરિણામ થયા, એટલે નિર્મળ પરિણામ થયા, એટલે કે એક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થયું. એટલે એ વસ્તુ આત્માની જ છે, એ પર્યાય આત્માની છે, એ વખતની એ દશા છે, એ કોઈ જુદી વસ્તુ નથી. તેથી સાધુ પુરુષોએ, જે સાધુ કોણ છે? સાધુ તો એ છે કે જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. માત્ર દીક્ષા લઈએ એટલે સાધુ થઈ જઈએ એમ નથી થતું. શુભ ભાવમાં રહ્યો છે, સમ્યક દર્શન પણ નથી, એ સાધુ નથી. સાધુ તો સમ્યક દ્રષ્ટિ છે અને પછી ચારિત્ર લીધું છે. બાહ્યમાં એવું છઠ્ઠું ગુણસ્થાન આવે, છઠ્ઠું ગુણસ્થાન આવે ક્યાંથી? સાતમું આવ્યા વગર છઠ્ઠું આવે નહીં. અહીંયા એમ ચડવામાં ચોથા પછી પાંચમો આવે એ વાત બરાબર, પણ પછી પાંચમા પછી સાતમું આવે કે ચોથા પછી સાતમું આવે, અને સાતમું આવે ત્યાંથી પછી પડીને છઠ્ઠું આવે છે, એ સાધુ મુનિની દશા છે. અને એ વખતે એને શુભભાવ આવે છે તો આવે છે, પાછો એ પોતે પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે તો સાતમા ગુણસ્થાન હોય છે. એટલે સાતમું ગુણસ્થાન તો એને પ્રગટ કરવાનું છે. અને એ સાધુ છે જે પોતે પોતાના સ્વરૂપને જાણી અને એનો અનુભવ કરી અને પછી એવા મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, એ સાધુ છે. એની વાત અહીંયા કરી છે. એવા ચારિત્રવંત સાધુ પુરુષોએ એક આત્માનું જ સેવન કરવું એ નિશ્ચય છે, અને વ્યવહારથી પણ અન્યને પણ એ જ ઉપદેશ કરવો. જ્યારે ઉપદેશ કરે છે ત્યારે વ્યવહાર કહેવામાં આવે છે. હવે આપણે આના સંબંધી જે ગુરુદેવે વાત કરી છે એ થોડીક વાત લઈએ પ્રવચન રત્નાકરમાંથી. સોળમી ગાથાના અર્થ ઉપરનું પ્રવચન જે છે એમાં પાના નંબર 7 ઉપર પ્રવચન રત્નાકર ભાગ બીજો, પહેલો ભાગ આપણે પૂરો કર્યો છે, હવે પ્રવચન રત્નાકર ભાગ બીજો શરૂ થાય છે એના પાના નંબર 7. પ્રવચન રત્નાકર ભાગ બીજો એના પાના નંબર 7 અને એનું કોમ્પ્યુટરમાં પેજ નંબર 19 એટલે 18th થી શરૂઆત કરી છે. અહીંયા ગાથા 16 એને ગાથા ઉપરનું પ્રવચન, એમાં કહ્યું છે કે સાધુના એટલે સાધુ પુરુષે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી દર્શન જ્ઞાન અને ચારિત્ર નિત્યમ સેવિતવ્યાની સેવવા યોગ્ય છે. હવે એમાં અહીંયા કહે છે ગુરુદેવ કે જુઓ, સાધુ કોને કહીએ? કે જે દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરે તે સાધુ છે. ત્રણે ત્રણ વસ્તુનું સેવન કરનારો છે તે સાધુ છે. દર્શન જ્ઞાન ચારિત્રનું સેવન કરે તે સાધુ છે. આ દર્શન જ્ઞાન ચારિત્ર એ નિશ્ચય રત્નત્રયની વાત છે, વ્યવહારની વાત નથી. અહીંયા એ નિશ્ચય રત્નત્રયની વાત છે જે તત્વાર્થ સૂત્રમાં એટલે મોક્ષશાસ્ત્રમાં ઉમાસવાદીજી ભગવાને કહ્યું છે કે આ નિશ્ચય રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ એ નિશ્ચયથી છે, એ મોક્ષ માર્ગ છે. વ્યવહારથી છે એની વાત નથી, એ નિશ્ચયથી છે એ મોક્ષ માર્ગ છે. વ્યવહારથી તો એ ઉપદેશ આપવામાં આવે, દ્રવ્ય સ્ત્રુતમાં કહેવામાં આવે એ વ્યવહાર છે. અને એવું વ્યવહારથી કહેલું જાણવું, એનો અભ્યાસ કરવો, એના સંબંધથી ચર્ચા કરવી એ મોક્ષ માર્ગ નથી, એ કંઈ મોક્ષ માર્ગ નથી. એ શુભ ભાવ છે, એ વખતે જે ભાવ હોય એ શુભ ભાવ હોય, પણ એ કંઈ મોક્ષ માર્ગ નથી. આ દર્શન જ્ઞાન ચારિત્ર એ નિશ્ચય રત્નત્રયની વાત છે. અખંડ અભેદ એક રૂપ જે ત્રિકાળી જ્ઞાયક ભાવ, એની દ્રષ્ટિ એ નિર્વિકલ્પ એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં, એ નિર્વિકલ્પ સમ્યક દર્શન, એનું સ્વસંવેદન જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, અને એમાં રમણતા લીનતા આચરણરૂપ અનુષ્ઠાન એ સમ્યક ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કઈ રીતે પ્રગટ થાય અને એની વ્યાખ્યા આપી દીધી. અને આ નિશ્ચય રત્નત્રયનું સેવન કરે તે સાધુ છે. પાંચ મહાવ્રત કે વ્યવહાર રત્નત્રયના વિકલ્પમાં એ કાંઈ નિશ્ચય ચારિત્ર નથી. એ વિકલ્પ જે છે, બાહ્ય ક્રિયા છે, શરીરના આશ્રય થતી ક્રિયાઓ બધી જે છે, એ કંઈ નિશ્ચય ચારિત્ર નથી. નિશ્ચય ચારિત્ર તો પોતે અંતરમાં પ્રગટ કરે છે, સ્થિરતા કરે છે, રમણતા લીનતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે એ નિશ્ચય ચારિત્ર છે. અને એ તો અંતરંગ દશા છે, એ નિર્વિકલ્પ ધ્યાનમાં કરે છે, અને એમાં વિશેષતાથી એ સ્થિરતા કરતા કરતા પૂર્ણપણે એ સ્થિરતા કરી રહે છે અને પૂર્ણપણે એવા ચારિત્રને પ્રગટ કરે છે ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. શ્રેણી ચડે છે ને એ બધું આપણે જે કહીએ છીએ એ મૂળ સ્થિરતા અને એમાં વૃદ્ધિ થાય છે. એમાં પુરુષાર્થ આખો એ સ્થિરતાનો છે. અને સ્થિરતા કરે છે તો જેમ જેમ પોતે નિશ્ચયથી ચારિત્રમાં સ્થિરતા કરે છે તેમ તેમ એની અશુદ્ધિઓ ઘણી ઘટતી જાય છે, ખૂબ નિર્જરા થાય છે અને ખૂબ શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એમ એ આગળ વધે છે. એટલે અહીંયા નિશ્ચય ચારિત્રની વાત છે, નિશ્ચય ધર્મની નથી. તો અહીંયા એના પછી આગળ લઈએ. નીચે ગાથા 16 ટીકા ઉપરનું પ્રવચન, એમાં શરૂઆતમાં જે વાત આપી છે એમાં બીજા પેરેગ્રાફમાં જે કહે છે એમાં પારા નંબર 8 ઉપર કે શું કહે છે કે આ આત્મા જે ભાવથી સાધ્ય નામ મોક્ષ, સાધ્ય એટલે મોક્ષ અને સાધન નામ મોક્ષ ઉપાય, એ થાય તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે. શું વાત કરી કે આ આત્મા જે ભાવથી સાધ્ય, સાધ્ય એટલે મોક્ષ અને સાધન એટલે મોક્ષનો ઉપાય થાય તે ભાવ, એ તે ભાવથી જ નિત્ય સેવવા યોગ્ય છે. કેવા ભાવથી આત્માને સેવવો એની વાત લીધી છે. અને એમ પોતે ઈરાદો રાખીને બીજાઓને વ્યવહારથી પ્રતિપાદન કરે છે કે સાધુ પુરુષે દર્શન જ્ઞાન ચારિત્ર સદા સેવવા યોગ્ય છે. અને પછી જે વાત કરી છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય પર્યાય છે, તેથી એ વ્યવહાર છે. કેમકે ભેદ છે એટલે વ્યવહાર કહેવામાં આવ્યો, ભેદ રૂપે કહેવામાં આવ્યું. પણ જે અનુભવ જે છે એ પોતે એ તો આત્મા જ છે એ વાત લેવામાં આવી. જે પ્રતિપાદન કરવાની વાત કરવામાં આવી એ વ્યવહાર છે. અહીંયા કહે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણેય પર્યાય છે, તેથી વ્યવહાર છે. એક આત્મા જે જ્ઞાયક ભાવ પૂર્ણ આનંદ સ્વરૂપ એક સ્વભાવી છે એની સેવા કરવી એ નિશ્ચય છે, એ પરમાર્થ છે. એટલે પરમાર્થથી તો એક જ છે. અને આમ પણ પર્યાય તરફ દ્રષ્ટિ કરી, પર્યાય ભલે શુદ્ધ નિર્મળ પર્યાય હોય તો પણ એ પર્યાય તરફ દ્રષ્ટિ કરી અને સ્થિરતા થતી જ નથી. પર્યાય તરફ દ્રષ્ટિ નથી કરવાની, ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવાની છે. એટલે એક આત્મા જે છે એ જ નિશ્ચય છે, એ પરમાર્થથી એનો જ આશ્રય કરી અને એને જ સેવવો એમ કહેવામાં આવ્યું, આત્મા જ સેવવો. તો આજનો સ્વાધ્યાય આપણે એ રીતે અહીંયા 16મી ગાથા સુધી રાખીએ છીએ.
સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે.